તારીખ 8/5/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 535 અને 536 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 314 મૂળ કેસેટ વચ્ચે વચ્ચે ખરાબ છે.
સ્વતંત્રપણે પોતાના છયકાર કોવડે આત્મા પોતે પરગ્રહ નું લક્ષ્ય કરીને વિકારી પરિણામ ને કરે છે. પ્રશ્ન ચર્ચામાં એ હતો કે લક્ષ્ય કરે છે એટલે શું કરે છે, પર પદાર્થ ધ્યાન જ્ઞાનમાં જણાય છે ત્યારે એ પર પદાર્થમાં આત્મબુદ્ધિ થાય છે.
બરાબર,
આત્મબુદ્ધિ એ પ્રકારે થાય છે કે આ પદાર્થ મને અનુકૂળ રહ્યો, આ પદાર્થ મને પ્રતિકૂળ થયો, આ સંયોગો મારા અનુકૂળતાના છે, આ સંયોગો મારી પ્રતિકૂળતાના છે, એવા અભિપ્રાય સહિત પરગ્રહમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે. એ પરગ્રહમાં સ્વપણાની આત્મબુદ્ધિ છે. એ મિથ્યાત્વ સહિતનું જીવનું શ્રદ્ધા જ્ઞાનનું પરિણામ છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર બધું આવી ગયું અને તેને જીવનું ભ્રમણ થાય છે. આથી કર્મના નવા બંધનનું એ કારણ છે. હવે એમ થાય છે કે બીજું જો એ પરલક્ષ થવું શું ચીજ છે એ સમજવું હોય તો પોતાના વર્તમાન પરિણામને તપાસને બની શકે એટલા વધારે બારીકાઈથી એને તપાસવું, સૂક્ષ્મપણે એને તપાસવું, તો પરલક્ષ શું ચીજ છે એને ખ્યાલમાં આવશે. અહીંયા સિદ્ધાંત એ લીધો છે કે જીવનું વિકારનું કારણ પરલક્ષ છે. સ્વદ્રવ અને પરદ્રવ તો અનાદિ અનંત છે. જો સ્વદ્રવ અને પરદ્રવ કોઈ પણ કારણ હોય તો અનાદિ અનંત વિકારની ઉત્પત્તિ થાય અને કદી વિકારનો અભાવ ન થાય. તેથી એ સિદ્ધ થયું કે કોઈ સ્વદ્રવ કે પરદ્રવ વિકારનું કારણ નથી. તો વિકારનું ચોક્કસ કારણ શું છે? કે જીવ જે પરલક્ષ કરે છે એ જીવને વિકારનું કારણ છે, આ ફલિત થયું છે. જેટલું પરલક્ષ છે અજ્ઞાન દશામાં તો એકત્વ બુદ્ધિ એ પરલક્ષ છે. જ્ઞાન દશા થયા પછી પણ ઉપયોગ જે પર પદાર્થને અવલંબે છે ત્યાં એક પરલક્ષ છે. પરલક્ષ છે એટલે ઉપયોગ અન્ય પદાર્થને અવલંબીને પરિણમવું અથવા અન્ય પદાર્થની સન્મુખ થઈને પોતાનું શ્રદ્ધાન જ્ઞાન હોવા છતાં અસ્થિરતા વડે અસ્થિરતા એ કરીને પર પદાર્થની સન્મુખ થવું એને પરલક્ષ કહે છે. અને ત્યાં કેટલા વિભાવનું તે કારણ થાય છે. જેટલું પરલક્ષ થાય છે એટલો ત્યાં પણ તે રાગને ઉત્પન્ન કરે છે. જ્ઞાન દશા થયા પહેલા તો એટલું પરલક્ષ છે કે પોતાના નિજ અસ્તિત્વનો જ્યાં સ્વીકાર નથી ત્યાં એકાંતે પરમે જ ભાળે છે એકાંતે પરને દેખે છે, પરને જુએ છે, અને પરમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ એ કરીને રાગાદી રાગ દ્વેષાદી ભાવે પરિણમે. આ સ્થિતિ છે. આખી દુનિયાને સ્વપણે કરી લીધી છે. શું નથી એને જોયતું કે આખી દુનિયા એને સ્વપણે, જગત એને એક જીવની ઈચ્છાને ડેવલપ કરવામાં આવે તો આખું જગત એમાં અણુ પરમાણુ વધ છે. એની ઈચ્છા એવી મોટી છે, ઈચ્છાનો જ્વાળામુખી આખા જગતને ભરખી જવા ચાહે છે. એમાંથી એને કાંઈ બિચારાને બટકું પણ પૂરું મળતું નથી, એટલે દુખી દુખી અને હેરાન હેરાન. અને કેટલા ને વેચાય, અનંતા જીવો છે, એક જીવ નથી પણ એવા આખા જગત ને ગોળીઓ કરી જવા વાળા જીવો કેટલા, અનંતા જીવો છે. પછી થાય છે તકરાર, પેલો કે મારે જોઈએ, પેલો કે મારે જોઈએ, સૌને જોઈએ, એટલે એમાંથી ઘર્ષણ ઉત્પન્ન થયા વિના રે. આમ છે મૂળનું કારણ એ છે કે પોતે પોતાને ભૂલ્યો છે, એટલે એમ કહ્યું. હમણાં હમણાં પછી બેનશ્રીના શ્રીમુખેથી એ વાત વિશેષ આવે છે, બે ત્રણ વખતથી એ જોઈએ છીએ. જેટલું આ જ્ઞાન છે એટલો જ આત્મા કલ્યાણનો એવો આત્મા છે. જેટલું આ જ્ઞાન છે એ એમાં જ તું સંતુષ્ટ થા, એમાં જ તું પ્રીતિ કર, એમાં જ તું રુચિ કર, અને એમાં જ તું સ્થિર થઈને રહે. સમયસારની 206 નંબરની ગાથા છે ને,
આમાં સુધાર
પહેલો દિવસ સત્યનો લીધો છે, હે ભવ્ય એમ કરીને વાત લીધી છે ટીકામાં. એકલો જ સત્ય આત્મા છે, એકલો જ સત્ય એટલે પરમ પરમાર્થ સ્વરૂપ આત્મા છે, એકલો જ પરમ પ્રયોજન સ્વરૂપ આત્મા છે. આ સત્ય આત્માનો અર્થ છે. જેટલું આ જ્ઞાન છે આમ લીધું છે. એમ કહે છે જ્ઞાનમાં બધું આવી જાય છે. હમણાં એવી રીતે વાત લીધી છે, જ્ઞાનમાં બધું આવી જાય છે.
બધું એટલે
બધું એટલે બધું મેના માટે કાંઈ બાકી રહેતું નથી.
સર્વસ્વ
એનું સર્વસ્વ એનું જ્ઞાન પદ છે એમ કે છે. આત્મપદ કહો, જ્ઞાન પદ કહો, એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ સદાય રતિપાન ઊંચીપાન પ્રીતિપાન. એટલો જ આ સત્ય આત્મા છે, એટલે એમ કે બીજા કોઈ પરદ્રવ્યની વાંછા એ તારે કર્તવ્ય નથી. આટલું ઠીક થાવ, આટલું અનુકૂળ થાવ, એ તારા આત્માને જોતા વાત રહેતી નથી. આમ છે, તારા નિજ સ્વરૂપને જો તો આટલો જ સત્ય આત્મા છે, આટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે. જેટલું આ જ્ઞાન છે અહીંથી પકડાયો છે, આત્મા જ્ઞાનથી આત્માને પકડાયો છે. એટલું જ સત્ય કલ્યાણ છે, પેલા લીધું સત્ય છે, આટલું જ સત્ય છે, બાકી બધું અસત્ય છે તારા માટે. હવે કે છે કે એટલું જ સત્ય કલ્યાણ છે, આમ લીધું પાછું, એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જેટલું જ્ઞાન છે એટલું જ સાચું કલ્યાણ છે, એટલું જ સત્ય છે એટલું જ સાચું છે, એટલું જ સાચું કલ્યાણ છે. એમ નિશ્ચય કરીને બધા, એમ નિશ્ચય કરીને, એમ નિશ્ચય કરીને, એમ કે છે એમ નિશ્ચય કરીને. જ્ઞાન માત્ર થી જ સદાય સંતોષતા પહેલા રુચિ કરવાનું કહ્યું. હવે કહે છે કે એ કલ્યાણ સ્વરૂપ હોવાથી, નિરામય હોવાથી, કોઈ આપદાનું એમાં સ્થાન નહીં હોવાથી, નિરાપદ હોવાથી એમાં સંતુષ્ટ પા, એટલે કે પરબ્રહ્મની વાંછા ન કર. પરબ્રહ્મની વાંછા ક્યારે ન કરે? કે જ્યારે પોતાના જ્ઞાન પદમાં સંતુષ્ટ પામે ત્યારે. તારું સર્વસ્વ અથવા તારા સ્વરૂપનો સંપૂર્ણ દૈવી વૈભવ તારા જ્ઞાન પદમાં છે, તેથી તેનાથી તું સંતોષ પામ. એટલું જ સત્ય અનુભવનીય છે, અનુભવ કરવા યોગ્ય પણ આટલું જ છે જેટલું આ જ્ઞાન છે. એમ નિશ્ચય કરીને જ્ઞાન માત્રથી જ સદાય તૃપ્તિ પામ. જ્ઞાન માત્ર છો એમ, એમાં તું તૃપ્તિ પામ, એમાં સંતુષ્ટ થાય, એની રુચિ કર. એમ સદાય આત્મામાં રત રહેવાથી, એમાં સંતુષ્ટ રહેવાથી અને એમાં તૃપ્ત રહેવાથી તને વચનથી અગોચર એવું સુખ થશે. અને તે સુખ તે ક્ષણે જ તું સ્વયમેવ દેખશે, સ્વયમેવ અનુભવ કરશે. ક્યારે? કે તત્કાળ. પછી કોઈ ઉદાહરણનો બીજો સમય પણ નથી. બીજાઓને ન પૂછ, કેમ કે સુખ પોતાને અનુભવ ગોચર થાય છે, બીજાને અનુભવ ગોચર થતો નથી. આ બહુ રસવાળી ગાથા છે.
સત્ય સત્ય કલ્યાણમાં અનુભવી
પણ દુર્ભૂગા છે. આટલું સત્ય છે, સત્ય કલ્યાણમય છે અને અનુભવનીય છે. બીજાનો અનુભવ તારે કરવાનો પ્રશ્ન રહેતો નથી. અહીંયા એમ કહે છે કે યુવા પરમાર્થ સ્વરૂપ જ્ઞાન માત્ર આત્માનું લક્ષ્ય ન કરે અને પરદ્રવ્યનું લક્ષ્ય કરે ત્યારે એને સર્વ દોષોની ઉત્પત્તિનું કારણ ત્યાં એ પરલક્ષમાં રહેલું છે, એમ અહીંયા કહેવા માંગે છે. સર્વ દોષની ઉત્પત્તિનું કારણ પરલક્ષ છે. જેટલું બહિર્લક્ષ છે, જેટલું બાહ્ય લક્ષ છે, તે એકાંતે છોડાયું છે, સર્વથા છોડાયું છે. આવું સમ્યક એકાંત છે, જૈન દર્શન છે, આવું સમ્યક એકાંત છે. અને જે સમ્યક એકાંત છે તે જ સમ્યક અનેકાંત સ્વરૂપ છે. પાછું કે આમ કર અને બીજું કાંઈ ન કર, એનું અનેકાંત પણ છે. એનું અનેકાંત સમ્યક અનેકાંત છે. બધું થઈ જાય છે, પછી કઈ બાકી રહેતું નથી. અનેક દોષોની નજાર લાગે છે, એનું કારણ આ જીવને અનાદિથી પરલક્ષ છે અને એ પરલક્ષ છોડતો નથી. ખાસ તો શું છે કે જીવને પોતાના ઉદય સાથે સંબંધ છે. જેટલી માથાફોડ કરે છે એ દરેક જીવ પોતાના ઉદયમાં કરે છે કે બીજે કરે છે
નહીં.
ત્યાં કોણ જન્મનો કોણ મળ્યો એની ચિંતા કરતો કરે છે. પોતાનું ઉદય તો આપણે દ્રષ્ટાંત છે ને કે છાપામાં જેનો ધંધો એ ભાવની કોલમ જોશે, સોનાનો ધંધો કરતો છે, સોનાના ભાવ શું રિયાયતી છે? તેલ નો ધંધો કરતો છે, તેલ ના ભાવ શું રિયાયતી છે? જેને ધંધો નથી ભાવ નું પાનું નહીં વાંચે, આપણે કઈ લેવા દેવા નથી. પોતાના ઉદય સાથે સંબંધ છે. કેટલો સંબંધ છે કે એને સત્ય ભાષું છે, એને સત્ય કલ્યાણમય ભાષું છે, એ જ એને અનુભવ કરવા યોગ્યલાયનું છે. ત્રણ બોલેણે આમ નાખ્યા, ત્રણે ત્રણ પ્રકાર એના આમ વર્તે છે. એ ઉદયમાં સ્વપણું છે તે વિચાર વળીએ કરીને, સમજણે કરીને પોતાનું ભિન્ન પણ સમજવું
જોઈએ.
તે તમામ ખરેખર મારાથી સર્વથા એટલે સર્વ પ્રકારે, સર્વદા એટલે અત્યારે પણ ભિન્ન છે, જુદા છે. અને એના લાભ નુકસાન ને હું લાભ નુકસાન જોઉં છું, એ જ મોટું અનિષ્ટ છે મારા માટે, એ જ મોટું નુકસાન નું
કારણ છે.
ખાંડી લંગળ ઉતારવા જેવી વાત છે. આખા ઉદયના તમામ આખા ભાવના ઉદયને ટોકલું વાળીને ફેંકી દેવાની વાત
છે.
એક એક પ્રસંગને વર્ણવાનો તો સવાલ નથી, પણ તમામ જન્મથી માંડીને મરણ પર્યંતના જેટલા કોઈ ઉદયના પ્રકાર છે, એને એક સાથે પોટલું વાળીને એને હળગાવી દેવાની વાત
છે.
એ વિના ઉપયોગ નિવૃત્ત થઈને સ્વરૂપનું લક્ષ્ય કરે બની શકવા યોગ્ય નથી, બનતું નથી, બની શકતું નથી. કેમ કે એની પૂરી શક્તિ છે, એ ભાવમાં ખર્ચાય છે, વેડફાય છે, એટલે એની શક્તિ નિજ કાર્ય કરવા માટે, સ્વકાર્ય કરવા માટે જરા પણ બચતી નથી.
બહુ સરસ.
આ પરગ્રહ એટલે સંયોગ વિયોગ, ઉદયમાન સંયોગ વિયોગ જીવને વિકારી પરિણમન કરાવતું નથી. છેલ્લી લીધી છે પરગ્રહ, પણ સ્વતંત્રપણે આ જીવ પોતે સ્વતંત્રપણે બધું અવગણીને, પોતાના ભગવાન આત્માને અવગણીને, સામે વિકરાગ સર્વજ્ઞ પરમેશ્વર જીનેન્દ્રદેવની આજ્ઞાને પણ અવગણીને, એની પણ આજ્ઞા ઉપર પગ દઈને, અવગણીને એટલે એના ઉપર પગ દઈને કચરીને હાલે છે. સમજી ગયા ભાઈ? અહીં મુખમાં તો એમ છે કે એક પ્રસાદનો કણનો નીચે પડી ગયો હોય તો એના ઉપર પગ દઈને ચલાવે, ક્યાંથી નીકળ્યો? કે ભગવાનની આજ્ઞાનો એક કણ હોય એનો પ્રસાદ છે, કૃપા છે. પ્રસાદ એટલે કૃપા, ને કૃપા એટલે પ્રસાદ. ભગવાનની આજ્ઞાનો એક કણ છે એના ઉપર પગ ન દેવાય, એમ છે. ભાવે તો એમ છે, પછી બધું એ વસ્તુ છૂટી ગઈ એટલે આ બધી બહારની ક્રિયામાં વાત જોઈ ગઈ. સ્વતંત્રપણે પોતાના સત્કારથી પરગ્રહનું લક્ષ્ય કરીને, સ્વતંત્રપણે પરગ્રહનું લક્ષ્ય કરીને વિકારી પરિણમન થાય છે. એને વિકારી પરિણમન ક્યાં કરે છે? આ તો એમ નાસ્તિનો ભેદ છે. લક્ષ્યનો વિષય થોડો બહો છે. અસ્થિના જ્ઞાનીઓને લક્ષ્યના કેવા કેવા ભેદ છે, કેવા કેવા પ્રકાર છે, સ્વરક્ષ થઈ ગયું પછી પણ કેટલું કેટલું થાય છે, એના દ્રવનું લક્ષણ, પરિપૂર્ણ પરિવારનું ધ્યેયનું લક્ષણ, એમાં પર સત્તા અવલંબનશીલ જેટલો ઉપયોગ જાય એટલું પરલક્ષ થાય એનું સ્થાન શું એ બધો વિષય ઘણો ગયો છે. પણ લક્ષ્મ વિશે એ રીતે ઘણો ગયો છે. સત્કારક છે કે એને પર્યાય પોતે સ્વતંત્રપણે કામ કરે છે. નહીતર તો સ્વદ્રવ અનુસાર કામ કરવું જોઈએ, કાં પરદ્રવ અનુસાર કામ કરવું જોઈએ, પણ સ્વતંત્ર કામ કરે છે. સ્વતંત્ર જે કોઈ કાર્ય સ્વતંત્ર થાય એના એને સત્કારક હોવા જોઈએ. કાર્ય કોઈના કોઈ કાર્ય નથી. કાર્ય કરનાર હોય એનાથી કાર્ય થાય છે, ન કરનાર હોય એનાથી કાર્ય થતું નથી. સ્વતંત્રપણે થાય છે એટલે કોઈ પરદ્રવ એને કરાવતું નથી, સ્વદ્રવ પણ એને કરતું નથી. સ્વદ્રવ શુદ્ધ છે, દ્રવ્ય ગુણ તો ભગવત સ્વરૂપ છે. આજે કહી ગયા કે દ્રવ્ય ગુણ તો ભગવત સ્વરૂપ છે. એ કરે તો પોતાના પવિત્ર પરિણમનને કરે, ભગવત પરિણમનને કરે. પણ એ પોતે તો પોતાપણે રહે છે, પર્યાય સ્વતંત્રપણે કામ કરવા લાગે છે. લક્ષપરદ્રવ્યનું છે એ સ્વતંત્ર પર્યાયમાં સ્વતંત્રપણે લક્ષપરદ્રવ્યનું છે. સંકાળનો સિદ્ધાંત નક્કી કર્યો છે, સાબિત કર્યો છે. આ જીવને કોઈ પણ જીવને વિકાર કેમ થાય છે કે પરલક્ષ કરે છે તેથી થાય છે. પરની જ્ઞાનમાં જાય છે તેથી થાય છે, એમને પણ પરલક્ષ કરે છે તેથી થાય છે. એ પરલક્ષની અંદર વિપરીત અભિનિવેશ છે, એટલે કે વિપરીત અભિપ્રાય છે. એટલે કે પર પદાર્થો મને અનુકૂળ છે અને પ્રતિકૂળ છે એવી એની કલ્પના છે. એ કલ્પનાને એ સાકાર કરવા માગે છે કે જે થઈ શકતું નથી, બની શકતું નથી. જો પરના નિમિત્તે વિકાર થાય ન હોય તો આત્માની એકલાની વિકારનું કરતા પણ આવી શકે. જો પરના નિમિત્તે વિકાર થાય ન હોય એટલે કે આ જીવ પરલક્ષે પરદ્રવને નિમિત્તપણે ન બનાવતો હોય, અવલંબનનું નિમિત્ત પરદ્રવ ન હોય. પરદ્રવ તો સદાય બનાવવાનું છે, પણ જયારે પોતે લક્ષ કરે ત્યારે તે તેનું નિમિત્ત છે. નહીતર એનું નિમિત્ત નથી. સદાય છે, જગતમાં છવે દ્રવ્યો સદાય છે. પણ આ જીવ પોતે સ્વલક્ષને છોડીને એટલે સ્વલક્ષ નહીં કરતો હતો, સ્વયં સ્વતંત્રતાથી પર લક્ષ કરે છે, ત્યારે એને એ પરના નિમિત્તે વિકાર થાય એમ કહેવામાં આવે છે. પરના નિમિત્તે વિકાર થાય છે એમના ટાળે છે ત્યારે કોઈ જીવ ઊંધી સમજણ કરે છે કે જુઓ આ નિમિત્તને કારણે વિકાર થયો. એ વાત સાચી વધે કરે, પોતે જેવી કલ્પના કરે છે એવો ભાવ થાય છે. બધાને એક સરખો થતો નથી. એક માણસને ગળપણ ભાવે છે, બીજો કહે છે કે મને અખે પડી ગયું, મને ગળપણને ભાવ ન ભાવે. એક માણસ કહે છે કે મારે તીખું તમતમતું જોઈએ, બીજો કહે છે કે બિલકુલ ચાલે, મોડું જ જોઈએ મારે. એક માણસ કહે મને ખટાશ બહુ પ્રિય છે, પેલો કે મને ખટાશ તો ગંધ પણ ફાવતી નથી. એ શું કરે છે કે પોતે કલ્પના જે રીતે કરી છે એ રીતનું એ નિમિત્ત બને એવું એ તો જે છે તે છે. એને ખબર નથી કે મારે લક્ષ્ય કયા જીવે કેવા પરિણામ કરવા, એને ખબર નથી. પણ ધાન્યાનું ઝેર છે એમ કે એ વાત પણ ખોટી છે. ભગવાન જીનેન્દ્રદેવ અને સરોજ દેવને લોકારોગ ગણાય છે, જગતનો કયો પરમાણુ નથી ગણાતો, જગતના કયા પ્રસંગો નથી ગણાતા, ત્રણેય લોકના, મનુષ્ય લોકના, દેવ લોકના, નારકીના, તિરિંકના, સૌ પ્રકારના સંયોગોનું એ સમયમાં જ્ઞાન થાય છે. જો જાણવાથી વિભાવ થતો હોય તો એમને વિભાવ ન પાર રહે એટલો વિભાવ થાય. પરિસ્થિતિ ત્યાં એ છે કે અનંતમાં ભાગે પણ ત્યાં વિકારનો અંશ ઉત્પન્ન થતો નથી. સંપૂર્ણ શુદ્ધ દશા, નિર્વિકારી દશા ત્યાં એ છે. જાણવાથી દોષ થતો નથી, પણ જાણનાર જણાનારના લક્ષ્ય દોષની ઉત્પત્તિ થાય છે. આમ છે પ્રકરણ એ છે, જીવ લક્ષ કરે છે ત્યારે દોષની ઉત્પત્તિ થાય છે. કઈ રીતે
લક્ષ કરે છે,
કઈ રીતે લક્ષ કરે છે? અભિપ્રાય પૂર્વક, ખોટા અભિપ્રાય પૂર્વક. આ ઠીક છે, આ અઠીક છે. કાપડિયાની દુકાને કાપડ લેવા જાય છે, કલર ડિઝાઇન અને કાપડની ક્વોલિટી એને પસંદ કરવાની હોય છે, તો એને અભિપ્રાય નક્કી કર્યો હોય છે પહેલેથી છે કે મારે માટે આવું કાપડ સારું છે. એને પહેલા નક્કી કરી છે કે એવું કાપડ એને જો જોવા મળે, એવું રંગ, એવી ડિઝાઇન, એવું કાપડ તો એને તે ઇષ્ટ છે, અને નીકળે એને અનિષ્ટ છે, ઇષ્ટ નથી. તો ત્યાં એને એ કાપડ જોઈ અને રાખ્યો કે આ ઠીક છે, આ મને ઠીક છે, એમ જે કર્યું એ એને એના લક્ષ્ય કર્યું, એ કાપડના લક્ષ્ય એને કર્યું. જો એ જ રંગ ને એ જ ડિઝાઇન ને એ જ કાપડ સારું હોત તો બધા જ એને લેત, બીજું ખરીદત પણ એવું નથી. પોતે પણ બીજું ખરીદે છે ત્યારે એનું લક્ષ કરે છે, જ્યારે જેને ઇષ્ટ માને છે એનું એ લક્ષ કરે છે. જે પર પદાર્થના લક્ષ્ય એના નિમિત્તે, એના નિમિત્તે આ જીવને ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થઈ આવે, અભિપ્રાય સહિત થાય અને બુદ્ધિ કહે છે. ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ થઈ આવે, પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નહીં હોવા છતાં એવી બુદ્ધિ થાય, એને એ પદાર્થનું લક્ષ કરીને વિભાવને ઉત્પન્ન કર્યા કહેવામાં આવે છે. સહજ થાય છે, ખોટું થાય છે, ભૂલવાળું થાય છે એમ સમજીને એ સહજ થતું હોય તો પણ એની નિવૃત્તિ કરવી ઘટે. જાણે છે માત્ર એ જાણનાર એ છે, આ ઠીક છે એ અભિપ્રાય નથી. વિશેષ સંયોગજ્ઞાનની વિશેષતા એ છે કે સંયોગજ્ઞાનના વિષયમાં કોઈ પણ જ્ઞેય, જ્ઞાનનું કોઈ પણ જ્ઞેય ઇષ્ટ પણ નથી અને અનિષ્ટ પણ નથી. આમ છે જ્ઞાનનું તો બધું જ્ઞેય હોવાથી અને પોતે જ્ઞાન માત્રપણે હોવાથી અને સર્વજ્ઞેય જ્ઞેય માત્રપણે હોવાથી એનું કોઈ પદાર્થ ઇષ્ટ પણ નથી અને કોઈ પદાર્થ અનિષ્ટ પણ નથી. તેથી એમને રાગાદીનો ક્રમશઃ અભાવ થઈને સંપૂર્ણ વિતરાગતા સુધાર, કેમ કે પાયામાં આ વાત પડી છે. પછી એ વાત જેટલી કેળવાઈ જાય છે, શ્રદ્ધા જ્ઞાનમાં કેળવાતી જાય છે, તેટલી સ્વરૂપ સ્થિરતા ચારિત્ર ને આચરણમાં આવતી જાય છે. પછી સંપૂર્ણ સ્થિર થાય છે ત્યારે કિંચિત માત્ર પણ એને પરદ્રવ જણાવવા છતાં વિભાવ થતો નથી. શું સ્મૃતિ કરું છું, જે પરનામિત ઇનકાર થાય એમ ન હોય, એટલે જે પરનિમિત ન બનાવતો હોય તો આત્માની એકલાની વિકારનું કરતા પણ આવી શકે અથવા પછી આત્મા પોતે જ વિકારનું કારણ થાય. કોઈ પણ નિમિત્તનું લક્ષ કર્યા વિના પણ એ પોતે સ્વયં વિકારને ઉત્પન્ન કરે અને એના માં પોતાનું સ્વરૂપ સિદ્ધ થતા પોતે નિત્ય હોવાથી એ બીજું જમી લીધું છે. અને આત્મા નિત્ય હોવાથી વિકાર નિત્ય કરતા પણ આવી પડતા આત્મા નો મોક્ષ થાય. કેમ કે પોતે જ કારણ થયો, બીજાને કારણ બનાવવાનો પ્રસંગ ન રહ્યો તો પોતે કોઈ પણ પરપદાર્થ ને લક્ષ્ય કર્યા વિના સ્વયં જો વિકાર કરતો હોય, એ પ્રકારથી સ્વયં વિકાર કરતો હોય તો પોતે નીચે હોવાથી એને વિકારનું કર્તૃત્વ પણ નીચે થઈ જશે. અને એ રીતે જો એને વિકારનું કર્તૃત્વ નીચે થાય તો કદી કોઈ આત્માનો સંસારનો અભાવ થઈને મોક્ષ થાય એ પરિસ્થિતિ આવે ન બને. તેથી એમ પણ એ જો એને વિકારનું કર્તૃત્વ નીચે થાય તો કદી કોઈ આત્માનો સંસારનો અભાવ થઈને મોક્ષ થાય એ પરિસ્થિતિ આવે એવું ન બને. તેથી એમ પણ એ સિદ્ધાંત સાબિત થતો નથી. તેથી એમ સિદ્ધ થયું કે આત્માના લક્ષે વિકાર થાય નહીં, આ સરળ મેળવાની બહુ. તેથી એમ સિદ્ધ થયું કે આત્માના લક્ષ્ય વિકાર થાય નહીં, પણ સ્વદ્રવ્યનું લક્ષ છોડીને પરદ્રવ્યનું લક્ષ કરે તેથી વિકાર થાય છે અને તેથી તે રખડે. આ પરિભ્રમણનો ચોખ્ખે ચોખ્ખો સિદ્ધાંત છે, નિરપવાદ સિદ્ધાંત છે કે આત્મા શુદ્ધ નિર્વિકાર તત્વ છે. એવા શુદ્ધ આત્માના લક્ષ્ય તો વિકાર થાય એવો નિયમ છે, પર્યાયનો એવો ધર્મ છે, તે ધર્મ અનુસાર એ પર્યાયને પરિણમવાનો એવો નિયમ છે કે જ્યારે જેને લક્ષ્ય બનાવે તદાકાર પરિણામ થાય, તે આકારે પરિણામ એના થાય છે. જે શુદ્ધાત્માને લક્ષ્ય કરે, લક્ષ્યમાં લે કે આટલું જ સત્ય છે, આટલું જ સત્ય કલ્યાણમય છે અને આટલું જ અનુભવનીય છે, ત્રણ ગુણ છે, જેટલું આ જ્ઞાન છે, એમ જો જ્ઞાન પોતે પોતાને લક્ષ્યમાં લે, કારણ કે લક્ષ્ય કરનાર પોતે છે, લક્ષ્ય થનાર પણ પોતે છે, જો જ્ઞાન પોતે પોતાને લક્ષ્યમાં લે તો એને વિભાવ થવાનો અવકાશ નથી. પણ એવું નહીં કરતા સ્વદ્રવનું લક્ષ્ય છોડીને, સ્વસ્વભાવનું લક્ષ્ય છોડીને પરદ્રવનું લક્ષ્ય કરે છે. પરદ્રવનું લક્ષ્ય કરે છે એટલે પરદ્રવમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરીને લાભ નુકસાન આદિની આત્મબુદ્ધિ કરે છે. લાભ નુકસાન વગેરે પ્રકારે આત્મબુદ્ધિ કરે છે, એકત્વ કરે છે, તેથી તેને વિકાર થાય છે અને એ જન્મ મરણનું કારણ છે. આમ જન્મ મરણનું કારણ શું છે એ સ્પષ્ટ કર્યું છે. ચોખ્ખું વિજ્ઞાન છે, વસ્તુ વિજ્ઞાન છે, જીવ પદાર્થનું આ વસ્તુ વિજ્ઞાન છે. આત્મામાં જે જ્ઞાન નામનો પ્રધાન ગુણ છે, મુખ્ય ગુણ છે, જેના દ્વારા એ સફળ પ્રકાશક પણ પ્રવર્તે છે એમાં એ વસ્તુ વ્યવસ્થાને ભૂલે છે, પોતાને વસ્તુના સ્વરૂપને પણ ભૂલે છે, પરગ્રહના વસ્તુના સ્વરૂપને પણ એ ભૂલે છે. પર પદાર્થ ઠીક અઠીક નહીં હોવા છતાં, સારા નરસા નહીં હોવા છતાં એને સારા નરસા કલ્પે છે, ખરેખર માને છે, જ્ઞાની કહે છે કલ્પે છે, પણ એના માટે તો એ ખરેખર સારા નરસા છે. પણ આ શરીરમાં અસાતા થાય તો એ ખરાબ નહીં, રોગ થાય, અસાતા થાય, બીજું બીજું તો ઠીક છે. વેદના ને પીડા થાય, માથું ફાટે, પેટમાં ગળો પડે, વાયુનો પ્રકોપ હોય ત્યારે અનેક પ્રકારના દુખાવા થાય, હાથ પગના હાંડા ગેલા, ત્યાંથી માંડીને પાર વિનાના ભેદ પ્રભેદ છે એના. એ બધું સારું કે એ બધું સારું તો નહીં, પણ એ બધું ખરાબ નહીં. સારું તો કોણ કે, એ બધું ખરાબ નહીં કે ના ખરાબ નહીં, એ સારું નહીં ને એ ખરાબ પણ. આમ છૂટવાનો રસ્તો છે, એમ કેમ શું આમ છૂટવાનો રસ્તો આમ છે, કેમ કે સારું ને ખરાબ ન કરવું તે છૂટવાનો રસ્તો છે. નિર્ધનતા થાય, ગરીબાઈ આવે, રોગ આવે, એનું ખરાબ નહીં. તારા આત્મામાં કાંઈ આવતું નથી, આત્મામાં કાંઈ આવતું નથી. આ પરિસ્થિતિ છે બરોબર. એની કલ્પના એ જે ઘર ગયેલું છે, ઘર કરી દીધી કલ્પના છે કે આ મને ઠીક છે, આ મને અઠીક છે, તે એને સંસારમાં રખડાવે, બીજું કઈ નથી. ઊંડું ઊંડું ઘણું મંથન કરીને એની પોતાના ઈષ્ટ અનિષ્ટ ભાવોને સમજવાની જરૂર છે. આ તો નાસ્તિનો વિષય છે, તો પણ ઊભો છે ત્યાં, તેથી ત્યાંથી શરૂ કરાવે છે કે તમે જ્યાં જ્યાં ઈષ્ટ અનિષ્ટ થાય છે, ક્ષણે ક્ષણે, પળે પળે, પ્રસંગે પ્રસંગે, સર્વ ઉદયમાં જ્યાં જ્યાં ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે, ત્યાં જાગ્રત થઈને જો કે હું જ્ઞાન માત્ર એવો આત્મા, પર પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નહીં હોવા છતાં ક્યાં ભૂલ ખાઈને ઈષ્ટ અનિષ્ટ કેમ કરવા લાગ્યો છો. પહેલા એ અચકાય તો ખરો, જે વેગ થી અચકાયા વગર ઈષ્ટ અનિષ્ટ પણ કરે છે, અને જન્મ મરણના પરિભ્રમણનું કારણ સેવે છે, મોટું નુકસાન કરે છે, તે નુકસાન કરતા અચકાય તો ખરો. એક વખત એને આંચકો ખાઈને ઉભા રહેવા જેવું છે, સંભાળવા જેવું છે કે આ બધું કેમ કરું છું, શું કરવા કરું છું, શું લાભ થઈ જવાનો છે, કેટલો લાભ થઈ જશે, એમાંથી શું ફળ, મારા આત્માને શું લાભ, એ વગેરે પ્રકારે એને ઊંડા મંથનથી વિચારવું ઘટે છે. જ્યારે નિમિત્ત ભૂત દ્રવ્યને છોડે છે, એટલે કે નિમિત્ત ભૂત દ્રવ્યનું લક્ષ છોડે, આ છોડે એનો અર્થ આ છે, લક્ષમાં રહી જાય પરદ્રવ્યનું ઈષ્ટ અનિષ્ટ પણ, અને અનંત પરદ્રવ્યોમાંથી આંગળીને વેઢે ગણાય એટલા પરદ્રવ્યનો ત્યાગ કરે, એને ખરેખર ભગવાન ત્યાગ કહેતા. ત્યાગ કોને કહેવો, કે જો પરગ્રહનું લક્ષ છોડવામાં આવે તો એટલે અહીંથી પરિભાષા વ્યાખ્યા આવી કરી છે ગુરુદેવે કે જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને છોડે છે, નિમિત્તભૂત દ્રવ્યને છોડે છે એનો અર્થ એ છે કે નિમિત્તભૂત દ્રવ્યનું લક્ષ છોડે છે ત્યારે તેના લક્ષે થતા વિકારી ભાવને પણ લક્ષમાંથી છોડે છે. ખરેખર તો નિમિત્તભૂત દ્રવ્યનું લક્ષ છોડે છે ત્યારે પોતાના લક્ષમાંથી વિકારી ભાવને પણ લક્ષમાંથી એ છોડી દે છે. કેવી રીતે વાત કરે છે કે પરલક્ષ છોડવામાં પરલક્ષે થતા વિકારી ભાવનું લક્ષ પણ આપોઆપ છૂટે છે. અને તેથી થામ થામ ધીર જ્ઞાન કરાયું છે લક્ષ છોડવા માટે. એ વાત છે કે તું એનાથી ભીન છો, પરગ્રહથી તું ભીન છો, શરીરાદી સર્વસંયોગથી તું ભીન છો, તો એને લક્ષે થતા જે વિકારી ભાવ એનું પણ લક્ષ તને છૂટશે. આપોઆપ છે, એક સાથે બે વાત બને છે. એને ખરેખર પરગ્રહનું છોડ્યા એમ કહેવામાં આવે છે. લક્ષણો વિષય રહે તો કોઈને કોઈ પરદ્રવ્ય, કેમ કે સ્વદ્રવ ન હોય તો લક્ષમાં જો સ્વદ્રવ ન આવ્યું હોય તો પરદ્રવ્યનું લક્ષ તો અનાદિથી છે. જો સ્વદ્રવ્યનું લક્ષ નથી થયું અને પરદ્રવ્યનું લક્ષ રહ્યું છે તો એને કોઈ પણ પર પદાર્થનો ત્યાગ કર્યો છે એ સાચી રીતે કર્યો નથી, યોગ્ય પ્રકારે કર્યો નથી, અયોગ્ય પ્રકારે કર્યો છે. એ ત્યાગને ખરેખર ત્યાગની કોટીમાં મોક્ષ માર્ગની અંદર ગણતરીમાં લેવામાં આવતો નથી. આ લોકોને ત્યાગનો મહિમા છે ને, જગતમાં બાહ્ય દ્રષ્ટિ જીવોને મુખ્યપણે તો બાહ્ય ત્યાગનો મહિમા છે. થોડો અથવા ઘણો કોઈ કોઈ પદાર્થોનો ત્યાગ કરનાર માણસ જોવા મળે ત્યારે એને એની કિંમત આવે છે કે આને જો આટલો ત્યાગ કર્યો, આ ધર્મ માટે આને આટલો એને ત્યાગ કર્યો. બહારથી પર પદાર્થનો ત્યાગ કરનારને લોકોનું આકર્ષણ જોવામાં આવે છે. બાહ્ય દ્રષ્ટિ છે ને, અને એક બાહ્ય જ્ઞાનનું આકર્ષણ છે. જાણપણ હોય, માહિતી હોય તો પણ લોકોને આકર્ષણ થાય છે કે આની પાસે જે જ્ઞાન છે એ કંઈક વધારે જ્ઞાન છે. એ રીતે બાહ્ય દ્રષ્ટિ જીવો બાહ્યથી આકર્ષણ પામે છે. એ બાહ્ય દ્રષ્ટિને તીવ્ર કરે છે, ત્યાં એ બાહ્ય દ્રષ્ટિને વધારે છે, ત્યાં એ બાહ્ય દ્રષ્ટિને દ્રઢ કરે છે અને અંતર્મુખ થવાથી દૂર થઈ જાય છે. પણ કોઈ પણ ત્યાગને અનુમોદન કરીએ એમાં ખોટું શું? અમે ક્યાં ભોગીને અનુમોદન કરીએ છીએ? અમે તો ત્યાગીનું અનુમોદન કરીએ છીએ. એમ સંજ્ઞા વિના અનુમોદન કરવા જેવું એ અનુમોદન કરતા તારી બાહ્ય દ્રષ્ટિ વધારે તીવ્ર થાય છે તો તું અંતર્મુખ થવાથી વધારે દૂર જાય છે, એ નુકસાનની તને ખબર પડતી. ધર્મનો વિષય બહુ સૂક્ષ્મતાથી ચાલવા જેવો છે, ઉપર ઉપરથી ચાલવા જેવો. પણ એને પરગ્રહનું લક્ષ છોડી દીધું, એને ત્યાગની વાસ્તવિક શરૂઆત સમ્યક પ્રકારે અંદરથી કરી છે. એમ છે, પ્રથમમાં પ્રથમ સર્વશાસ્ત્રોએ લક્ષ છોડાયું છે, પરલક્ષ છોડાયું છે. શ્રીમદજીએ લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર તેનો એટલે આત્માનો નિજ સ્વરૂપ નો લક્ષ થતા પર લક્ષ રહેતું નથી એવું કરાવવા માટે બધા શાસ્ત્રો કયા છે. જેટલો કોઈ શાસ્ત્ર જ્ઞાન નો વિસ્તાર છે આ એક પ્રયોજન અર્થે છે કે જે પહેલામાં પહેલું પ્રયોજન છે પછી બીજું બીજું કઈ કરવું કે શું કરવું ને શું ન કરવું એ સમજાય છે. ત્યાં સુધી એને શું કરવું અને શું ન કરવું એમ સમજાતું નહીં હોવા છતાં મારે આ કરવું જોઈએ મારે આ ન કરવું જોઈએ એમ જે સમજી બેસે છે એ ઊંધી સમજણ ને વધારે મજબૂત કરે એમ થાય છે. પહેલામાં પહેલી આ વાત છે. સર્વ શાસ્ત્રો નો આ સર્વાવ છે. તમામ શાસ્ત્રો નો મુખ્ય પ્રયોજન હોય તો પોતાના શુદ્ધાત્મા નું લક્ષ કરાવવું છે અને પરનું લક્ષ છોડાવવું છે. શું કહે છે કે જયારે નિમિત્તભૂત દ્રવ્યને છોડે છે એટલે કે નિમિત્તભૂત દ્રવ્યનું લક્ષ છોડે છે એમ કહેવું છે. નિમિત્તભૂત દ્રવ્યને છોડે છે એનો અર્થ એ છે કે નિમિત્તભૂત દ્રવ્યનું લક્ષ છોડે ત્યારે તેના લક્ષમાં લક્ષે થતા એટલે પરદ્રવ્યને લક્ષે થતા જે પોતાના વિભાવ પરિણામ તેને પણ તે લક્ષમાંથી છોડે છે ત્યારે એના ઉપર પણ એને સ્વપણ છે એવું લક્ષ રહેતું નથી. અહીંયા લક્ષ નો અર્થ જરા વધારે ઊંડો છે કે વિકારી ભાવને પણ લક્ષમાંથી છોડે છે એટલે શું બહુ ઝીણવટથી અવલોકન કરે સૂક્ષ્મતા અવલોકન કરે તો સમજાય એવું છે કે પોતાને જે વિભાવ ભાવની ધારા ચાલે છે એમાં હુંપણાનું એક લક્ષ રહી ગયું છે. તપાસી લેવું જે કોઈ એને વિભાવ ભાવની પ્રગતિ ચાલુ છે ધારાવાળી વિભાવ ભાવ ચાલુ છે અને એક પ્રકારના રાજા દેભાવો એવો હું એનું જે એને અંતરમાં પરિણમન છે એને લક્ષ વિભાવનું લક્ષ કહેવામાં આવ્યું છે. જીવને પરદ્રવ્યનું લક્ષ છે અને પરદ્રવ્ય પરદ્રવ્યના નિમિત્તે થતા વિભાવ ભાવોનું પણ એને લક્ષ છે. ત્યાં પકડાયેલો છે એનો આખે આખો આત્મા
પકડાયેલો
વિચાર કરવામાં આવે અથવા એના અનુભવને તપાસવામાં આવે તો આખરે આખો આત્મા ત્યાં પકડાયેલો છે. એ જયારે પોતાનું સ્વરૂપ લક્ષ કરે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે એનું જયારે લક્ષ કરે અંતર લક્ષ કરે ત્યારે એ પરલક્ષ છૂટે છે. નિમિત્તભૂત દ્રવ્યને છોડે છે એટલે આમ વાત કરવી છે. જ્યાં જ્યાં શાસ્ત્રમાં પરદ્રવ્ય રૂપ નિમિત્તને છોડવાની વાત કરી છે ત્યાં આ વાત સમજવી જોઈએ કે માત્ર એ પરદ્રવ્યને છોડે છે એમ નથી કહેવું પણ પરદ્રવ્ય ઉપરનું લક્ષ પણ છોડે છે અને એને લક્ષ્ય થતું જે વિકારી પરિણામ તેને પણ પોતાના લક્ષમાંથી એટલે હું પણ છોડે એમાં હું પણ નથી કરતો. બે વાત એક સાથે છે ત્યારે એને પરદ્રવ્યને છોડ્યું એમ કહેવામાં આવે છે. સામાન્યપણે મોક્ષ માર્ગની પરિપાટીમાં પંચમ ગુણ સ્થાનથી વાસ્તવિકપણે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન શરૂઆત થાય છે. વિધિપૂર્વક અથવા મોક્ષ માર્ગની પરિપાટી પૂર્વક જે કોઈ છોડવાની પરબ્રહ્મને છોડવાની પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે અંદર માં સમ્યક દર્શન ઉપરાંત કેટલીક આત્મસ્થિરતા વધી ગઈ હોય છે ત્યારે એ સ્થિતિ એવી આવે છે. અને શાસ્ત્ર ભાષામાં પંચમ ગુણ સ્થાન, આગમ ભાષામાં એને પંચમ ગુણ સ્થાન કહેવામાં આવ્યું. તો એને શું કર્યું કે એને એ કર્યું કે એને માત્ર પરદ્રવ્યને નથી છોડ્યું પણ પરદ્રવ્યને લક્ષ્ય થતા પોતાના પરિણામને પણ લક્ષ્યમાંથી એને છોડ્યા છે. પરદ્રવ્યનું લક્ષ્ય છોડ્યું છે અને પરદ્રવ્ય થતા જે પરિણામ તેને પણ લક્ષ્યમાંથી છોડ્યા છે. આ સ્થિતિ એને થાય છે. બોલ ચાલ્યો છે ને પ્રતિક્રમણ અને પ્રત્યાચારનો 183 ગાથામાં બોલ ચાલ્યો છે. સિદ્ધાંતો ગુરુદેવ એ વિચાર્યો છે કે જો પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો આગમની અંદર ઉદ્દેશ છે તો સાબિત થાય છે, સિદ્ધ થઈ જાય છે આપોઆપ કે આત્મા કોઈ પણ વિભાવ ભાવનો કરતા નથી, અકારક છે એવું સિદ્ધ થાય છે. એ સિદ્ધાંત કાયદો અંદર છે, નહીતર એ ઉપદેશ નિરર્થક ઠરે છે. એ ઉપદેશ કરવાની આવશ્યકતા રહેતી નથી. જો આત્મા સ્વભાવે કરીને વિભાવ ન કરતા હોય તો આ ઉપદેશ નિરર્થક ઠરે છે. આ ઉપદેશનું સાર્થક પણ એ સિદ્ધાંતને સાબિત કરે છે અથવા આત્માના સ્વરૂપને એ પ્રસિદ્ધ કરે છે કે આત્મા સ્વભાવથી વિભાવનો અકારક છે, એવું સાબિત કરે છે. એ સૂક્ષ્મ વાતો છેડી છે આ પ્રવચન કરતા. જ્યારે નિમિતભૂત દ્રવ્યને પ્રતિક્રમ્ય છે અને પચખે છે, આગમ ભાષા છે, શાસ્ત્રીય પરિભાષા છે કે નિમિતભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે એટલે નિમિતભૂત દ્રવ્યથી પાછો વળે છે અને નિમિતભૂત દ્રવ્યથી વર્તમાનમાં પાછો વળે છે, ભવિષ્યમાં પણ એ દ્રવ્યનું લક્ષ્ય થાય એવી અહીંયા સ્થિતિ મજબૂત કરે છે એને પછાણ કર્યું એમ કહેવામાં આવે છે. પછાણનો અર્થ એ છે કે હવેથી તે પદાર્થોના લક્ષ્ય જે કોઈ વિભાવ ભાવ થાય તેવા પરિણામ ઉત્પન્ન ન થવા એવી સ્વરૂપ સ્થિરતાની મજબૂત આત્મસ્થિરતાની સ્થિતિ પરિપક્વ થઈ જાય, પાકી જાય ત્યારે એને પાકી જાય એને પછાણ કહેવામાં આવે છે. એ વિશે સમજાણો નથી એટલે એક ઉપવાસનું પછાણ લઈ અને આખો દિવસ ખાધું નથી ખાધું નથી ખાધું નથી ભૂટાયા કરે અને એ ભૂલવા માટે કોઈ રમત રમવા લાગી જાય, કોઈ ઊંઘમાં સમય પસાર કરવાનો પ્રયત્ન કરે, આવા બધા છબેડા વળવા માંડ્યા. કેમ કે મૂળ વસ્તુ ભૂલાઈ ગઈ એટલે હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે આ તે કઈ ધર્મ છે કે મશ્કરી છે ધર્મની એ પણ લોકોને ખબર નથી. પ્રતિજ્ઞા કરે છે પંચમ ગુણ સ્થાનથી પછાણ લે કે આ પ્રકારના પ્રસંગમાં હું જઈશ નહીં, આ પ્રકારના પરદ્રવ્યને હું ગ્રહણ કરીશ નહીં. વિધિપૂર્વક પ્રતિમા ગ્રહણ કરે છે ને 11 પ્રતિમા, આ લોકો 12 વ્રત માને છે, 11 પ્રતિમા કીધી છે. શ્રાવકના 12 વ્રત કે છે તો જે પ્રતિમાનું ગ્રહણ છે તે પદાર્થોનો બુદ્ધિપૂર્વકનો ત્યાગ છે. બુદ્ધિપૂર્વક જે ત્યાગ કરે છે ત્યારે એટલી મોટી આત્મસ્થિરતા હોય છે કે પછી બુદ્ધિપૂર્વકનો તેને ગ્રહણ કરવાનો વર્તમાનમાં કે ભવિષ્યમાં પણ વિકલ્પ થાય નહીં, વિકલ્પ ન થાય. ઉત્પન્ન થાય કદી એવી જે સ્વરૂપ સ્થિરતાની સદાજ્ઞાન ચારિત્રની નિર્વિકારી શુદ્ધ પરિણતિ એવી જે પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ એનો રસ એ વિકલ્પ ઉત્પન્ન થતો નથી ત્યારે એને ખરેખર પ્રતિક્રમણ કર્યું અને પછખાણ લીધું એમ કહેવામાં આવે છે. સાપ ગયા અને લીસો તારી ગયા એટલે પ્રતિક્રમણ નામ અને પછખાણ નામ રહી ગયું પણ એનો અંતરાશય શું છે અને અંદરની સ્થિતિ આત્માની શું હોય શકે એ વિષયમાં કહેવાતા નિષ્ણાત અને ધર્મીઓને ખબર ન હોય કહેવાતા ધર્મીઓ બીજાને તો ખબર ક્યાંથી હોય જે પાપના પ્રપંચમાં ધંધામાં ધાપામાંથી નવરા થતા નથી એને તો ખબર હોય જ ક્યાંથી હોય નવરાથી બેઠા છે એને ખબર નથી તો નવરાશે લીધી નથી એને તો ખબર હોય એ પરિસ્થિતિ છે. ઉપવાસ કરતા આત્મામાં અનાત્માની નજીક વાસ કરવો ઉપવાસનો મૂળ અર્થ એવો છે કે આહાર પર્યંતની પ્રવૃત્તિનો પણ વિકલ્પ ન થાય અને સ્વરૂપની નજીકમાં વાસ થાય. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું, પોતાના સ્વરૂપમાં વારંવાર સ્થિર થવું એટલી અંદરની પરિણતિને વિશેષ બાહ્ય નિવૃત્તિ લઈને પણ ઉગ્ર કરવી એને ઉપવાસ કહેવામાં આવે છે. ન ખાવું એને જો ઉપવાસ કહેવામાં આવે તો લાંઘણને ઉપવાસમાં ફેરશું. કોઈ એમ કે લાંઘણ શરીરના લક્ષ્ય છે અને ઉપવાસ ધર્મબુદ્ધિ કરીએ છીએ પણ જો ધર્મીઓ આત્માનું લક્ષ્ય નથી તો ધર્મબુદ્ધિ પણ નથી. આ લક્ષ્યનો તો વિષય ચાલે છે. ધર્મીનું લક્ષ્ય નથી તો ધર્મબુદ્ધિ એ ઉપવાસ નથી. પછી એમાં શરીરનું લક્ષ્ય રહ્યું કે ખાધું નથી ખાધું નથી ખાધું નથી અથવા અસાતા થઈ એનું લક્ષ્ય થાય તો એ બધી ઉપવાસના બદલે લાંઘણ કહેવામાં આવે છે. કેમ કે ત્યાં શરીરની તંદુરસ્તીનો વિષય હતો લાંઘણમાં, અહીંયા પણ શરીરનું કોઈ ને કોઈ પ્રકારે લક્ષ્ય રહે છે. જો શરીરના લક્ષ્યે આહાર ન લેવાનું થાય તો તે લાંઘણ છે અને આત્માના લક્ષ્ય જો આહાર લેવાનું ન થાય તો તે ઉપવાસ છે. એમ ઉપવાસ છે. લક્ષ્ય ક્યાં છે? લક્ષ્ય ક્યાં છે એના ઉપર બધો મદાર છે. જોકે સર્વ પ્રવૃત્તિમાં એવું છે, લક્ષ્ય ક્યાં છે? કોઈ પણ તમે પ્રવૃત્તિ કરો, ચાહે ધાર્મિક કરો ચાહે લૌકિક કરો, એનું માપ એનું મૂલ્યાંકન કયા લક્ષ્ય તે કરવામાં આવે છે એના ઉપર છે, બીજી રીતે નથી. એ વાતને તોડવાની વાસ્તવિકતા છે, એ વાસ્તવિક માપદંડ છે, એમાં ભૂલ થતી નથી. નહીં તો ભૂલ થયા વિના રહેતી નથી. એટલે કહ્યું જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે અને પછકે છે એટલે વર્તમાનમાં પાછો વળે છે, ભવિષ્યમાં ન થાય એવી સ્વરૂપ સ્થિરતા કરી એ પાછો વળે ભવિષ્ય માટે, ત્યારે તે સંબંધીના નૈમિતિક ભાવને એટલે કે વિકારને પણ તે પ્રતિક્રમે છે, વિકારથી પણ તે પાછો વળે છે અને વિચારનું વિકારને તે પછકે છે, ત્યારે તે સંબંધીના વિકારનો પણ વર્તમાન ત્યાગને ભાવિ ત્યાગ પણ કરી નાખે છે. એવી જે સ્વરૂપ સ્થિરતા થાય એને ધર્મ કહેવામાં આવ્યો છે. એ જૈન ધર્મનું સ્વરૂપ છે. જે વિકાર ઉપર સમ્યક પ્રકારે વિજય ન મેળવાય, માત્ર એનું દમન કરવામાં આવે દબાવવામાં આવે તો એ કઈ ધર્મનું સ્વરૂપ નથી. એટલે જેટલો દબાયો છે અવકાશ મેળતા એથી વધારે ઉછળીને બહાર આવશે, એ રીતે તો કઈ એનો નાશ થશે નહીં. નાશ નહીં થાય પણ ક્યારે કેટલો વધી જશે એની તને ખબર પડશે, પત્તો નહીં લાગે, એ પરિસ્થિતિ થાય છે. એટલે અહીંયા ધર્મનું સ્વરૂપ શું છે એ વાતનું સ્પષ્ટ છે.
ભગવાન નો